તારીખ 22/1/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 283.
પત્રાંક 913. ધર્મપુર થી લખેલો પત્ર છે. ધર્મપુર આવ્યું અહિયાં ખેડા જિલ્લામાં વાસણ પછી સ્વામિનારાયણ નું મોટું એક સ્થળ છે, એની બાજુમાં ગામ છે. ધર્મપુર માં એ પાછળ છે એમના વેવાય છે આ જવલબેન ના સસરા. ત્યાં કઈ એન્જિનિયર કેમ હતા, પોતાની તબિયત બરાબર નથી એટલે હવા ખાવા માટે રોકાયેલા. ધર્મપુર થી ઘણા પત્ર રોકાયેલા છે. ચૈત્ર ચોથ એટલે એક વર્ષ નું આયુષ બાકી છે. ત્યાર પછી 34 ના ચૈત્ર વધ 5 મે દેહ છૂટ્યો છે. ચૈત્ર વધ 4 છે, એક વર્ષ પહેલા નું કાઢો છે. પત્ર સંપ્રાપ્ત થયું. પત્રે સમાધિ છે. વનમાળી દાસભાઈ કરીને કોઈ મુમુક્ષુ છે, એને પત્ર લખ્યો છે કે તમારો પત્ર મળ્યો છે. પોતાને તબિયત નથી, સમાચાર નથી લાગતા, પણ સમાધિ છે એટલે આત્મ શાંતિ સારી રીતે વર્તે છે. નેત્ર એમની તબિયત પણ છેલ્લા વર્ષમાં ઘણી અસ્વસ્થ હતી. ગમે તેવી અસ્વસ્થ તબિયત હોય તો પણ અંદરની આત્મ શાંતિ સારી રીતે એમને વર્તે છે. એ પ્રકારનો અંતર પુરુષાર્થ સતત ચાલુ રહે છે. પોતાને જ્ઞાન શરીર અનુભવે છે. જ્ઞાની છે, આ શરીર વાળા પોતાને નથી અનુભવતા. જ્ઞાન શરીર, જ્ઞાન ની સાથે તન્મયપણું છે. જ્ઞાન વેદનમાં તન્મયપણું છે એટલે બાકી કઈ પણ સાતા સાતા ઉભી થાય એનાથી ભિન્નતાનો અનુભવ કરે છે. અકસ્માત શારીરિક અસાતાનો ઉદય થયો છે. કોને? વનમાળીદાસભાઈને. અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું, અને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો. કોઈ મુમુક્ષુ એ સમાચાર આપ્યા હશે કે અચિંતો એમને અસાતાનો બહુ ઉદય આવ્યો, પણ ઘણી શાંતિ રાખી એમાં, એટલે કૃપાલુદેવને સંતોષ છે. ઠીક છે, આ મુમુક્ષુ ની યોગ્યતા સારી છે, નહીતર અસાતા આવે એટલે પરિણામમાં ગડબડ થઈ જાય. એક તો શરીરના પરમાણુ અને આત્માના પ્રદેશો એક ક્ષેત્ર આવગા એક બહુ નજીક છે, અને મમત્વ ભાવથી દેહને દેહનો યોગ થયો છે. કેવી રીતે થયો છે? શરીરમાં મમત્વ કરીને એકત્વ કરીને દેહ પ્રાપ્ત થયો છે, અને એ દેહમાં ગડબડ થાય એટલે પરિણામમાં મને થાય છે, મને થાય છે, મને થાય છે થવા માંડ્યા. ખરેખર અસાતા જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. પણ મને થાય છે એમાં જીવને આકુલતા થાય છે, પીડાનું દુઃખ થાય છે. નહીતર જાણે દુઃખી ન થાય, જાણે પણ દુઃખી ન થાય. એકમેક પણ મને થાય છે એમાં દુઃખ છે. કઈ પણ થયું શરીરના કોઈ પણ ભાગમાં, કઈ પણ અસતાનું કારણ બન્યું, મને થયું એ જે પકડ આવી શરીર ઉપર, એ જીવને દુઃખ કરે છે. જ્ઞાનમાં પકડ રહી, જ્ઞાન વેદનમાં જો પકડ રહી તો ખ્યાલ આવે આમ થયું, એની પીડાનો પણ ખ્યાલ આવે, દુઃખ ન થાય. ચમત્કારિક પ્રયોગ છે, કરવા જેવો ચમત્કારિક પ્રયોગ છે. જ્ઞાન વેદનમાં એકત્વ આવવું જોઈએ, એટલે મુમુક્ષુતાના ક્રમથી આગળ વધીને ભેદ જ્ઞાન સુધી પહોંચ્યો હોય જીવ તો જ પ્રયોગ કરી શકે, નહીતર ન કરી શકે. પછી નીચેના ભૂમિકાવાળા હોય તો કોઈ મુમુક્ષુને જ્ઞાની પુરુષ પ્રત્યે તીવ્ર ભક્તિભાવ હોય તો એનો ઉપયોગ ક્યાં જોડાઈ જાય, એને એ વખતે એનું સ્વરૂપ યાદ આવે. તો એ વિજ્ઞાન હળવી થઈ જાય ને. એથી નીચે કોઈ જીવ હોય અને આત્મકલ્યાણની તીવ્ર ભાવનામાં વર્તતો હોય તો પણ હળવું પીડાનું દુઃખ હળવું થઈ જાય. ભેદ જ્ઞાનની અંદર તો ચમત્કાર છે. સમસ્ત સંસારી જીવો કર્મવશાત સાતા અસાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે બધાને, કેમકે વેદની કર્મનો ઉદય નિરંતર હોય. આઠે કર્મનો ઉદય, જેમ આયુષ કર્મનો ઉદય નિરંતર છે એ દ્રષ્ટાંતે બાકીના સાત કર્મનો ઉદય પણ નિરંતર હોય હોય ને હોય જ બધા સંસારી જીવને. એટલે એમાં એક વેદની કર્મ છે, કાં એનો એનો ઉદય કાં સાતાનો હોય કાં અસાતાનો હોય. હવે એ નિરંતર ઉદય હોય છે જેમાં મુખ્યપણે તો અસાતાનો જ ઉદય અનુભવાય છે. મોટા ભાગના માણસોને કાંઈ ને કાંઈ ચાલતું જ હોય છે. શરીર તંદુરસ્ત દેખાતું હોય એવા માણસને પૂછો, પૂછનારને એમ હોય કાં તો એમ જ કહેશે કે મને કાંઈ નથી થતું, પણ એમ જ કહે ના હો તમને દેખાવમાં લાગે મારું શરીર, મને આમ થાય છે, મને આમ થાય છે. એટલે મુખ્યપણે તો અસાતાનો જ ઉદય અનુભવાય છે. ક્વચિત અથવા કોઈક દેહ સંયોગમાં સાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે. કોક એવું નીકળે એ અપવાદ કે એને સાતાનો ઉદય સારો હોય, કે ભાઈ અમને તો નખમાં એ રોગ નથી ક્યાંય, પણ એ ક્યારે થોડો ટાઈમ ક્યારેક હોય પાછું કાંઈક ને કાંઈક ચાલતું હોય. શું એવી વખતે પણ જ્યારે શરીરમાં સાતા ન હોય ત્યારે પણ વસ્તુતઃ ત્યાં પણ અંતરદા બિરાજ કરતો હોય છે. અંતરદા એ પણ એક જાતની ક્લેશનો દુઃખનો અસાતાનો અનુભવ છે. અંતરદા એટલે શું? મનની અંદર દાહના પરિણામ, દાહ એટલે રાગ આગ દેહ સદા, ઈચ્છાઓનો ભડકો, બીજું માન અને લોભ પ્રકૃતિવશ પોતાથી પુણ્યમાં વધારે હોય એના પ્રત્યેનો ઈર્ષા ભાવ. દેવલોકમાં પણ એમ છે, દેવલોકમાં તો બહુ જ છે, ત્યાં ગરીબાઈ નથી જરાય, શરીરની અસરતા નથી જરાય, વૃદ્ધાવસ્થા કે બાળપણ નથી, તો પણ ત્યાં સૌથી વધારે દુઃખના ક્લેશના પરિણામ છે એ પોતાથી ઉપરના પુણ્યવંત દેવોને જોઈને બળ્યા જ કરે, બળ્યા જ કરે. અને એવું છે, અહીંયા અબજોપતિ માણસ હોય તો પણ એ બીજા અબજોપતિને સામે જોતો હોય કે આને આપણે હરીફાઈમાં કેવી રીતે આગળ નીકળી જાવ, એ આપણાથી કેમ આગળ નીકળી ગયું. સગામાં, સંબંધીમાં, બજારમાં બીજે ત્રીજે પણ કાંઈ સંબંધ ન હોય તોય તે, અને સંબંધ હોય તોય તે, આ એક જીવને હંમેશા ક્લેશ કરતા, ક્લેશિતપણે રાખતા પરિણામ છે. એને શરીરની તંદુરસ્તી સારી હોય તો આ જાતનો અંદરમાં ક્લેશ તો ચાલુ જ હોય છે. વળી ભૂતકાળમાં અનંત અનંત અસાતા આ જીવે ભોગવી છે, કેટલી ખૂબ અસાતા ભોગવે છે, ખાસ કરીને નરક ગતિમાં અને તિર્યંચ ગતિમાં. કેવી? કે પૂર્ણ જ્ઞાની પણ જે અસાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચન યોગ ધરાવતા નથી. કેવળ જ્ઞાની, પૂર્ણ જ્ઞાની એટલે કેવળ જ્ઞાની સર્વજ્ઞ પરમાત્મા પણ જે અસાતાનું વર્ણન એમની દિવ્ય ધ્વનિમાં ન કરી શકે એવી અસાતા, અનંત સાતા એવી આ જીવે ભોગવી છે. ઘણી વાર અનંત વાર ભોગવી છે. અને જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે, એવી અસાતા ઊભી થાય એના કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવી પડે એ સુનિશ્ચિત છે, પછી ફરી ફરી ભોગવવી પડશે જ. અત્યારે થોડી અસાતાથી પણ ભાગે છે, અનંતી અસાતા ભોગવવી પડશે. જો એને ટાળવાનો ઉપાય નહીં કર્યો તો જે અજ્ઞાન અને મિથ્યાત્વ છે અને શરીર સાથેનું જે એકત્વ છે એમાં બધું ઊભું થવાનું, અનંતી અસાતા ઊભી થવાની. એ નક્કી છે, સુનિશ્ચિત છે. એટલે નક્કી જાણજો કે જો આ સંસારથી તરવાનો રસ્તો ન પકડ્યો તો દુઃખના પાર નથી, એમ જાણી વિચારવાનો. ઉત્તમ પુરુષો રસ્તો પકડ્યો એના માટે શું કીધું? વિચારવાન પુરુષો કયા? ઉત્તમ પુરુષો કયા? વિચારવાનો ઉત્તમ પુરુષો તે અંતરદાહરૂપ સાતા અને બાહ્યાભ્યંતર સંક્લેશ અગ્નિ રૂપે પ્રજ્વલિત એવી અસાતાનો અત્યંત વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા. ગવેષવા તત્પર થયા, એ પણ ગવેષવા એટલે જાણવા માટે, શોધવા માટે તત્પર થયા, એ પણ ઉત્તમ પુરુષો છે, વિચારવાન પુરુષો છે. કે હવે આ જગતના દુઃખો કોઈ પણ ભોગે ન જોઈએ, તે ન જોઈએ. વિચિત્રતા એ છે, કે ડાક્ટર એમ કે કામ કરવું જ પડશે, હાથ કાપી નાખવો પડશે તો કપાવી નાખે, પગ કાપી નાખવો પડશે તો કપાવી નાખે. કોઈ મટશે કે નહીં મટકે કોઈ ગેરંટી નથી, પણ શ્રી ગુરુ કે બધેથી બચવા માટે તું આમ કર તો એમાં કઈક મારે આ કારણ છે ને મારે આ કારણ છે. એ અસાતાનો અત્યંત વિયોગ કરવાનો માર્ગ ગવેશવા તત્પર થયા, તે માર્ગ તેમણે ગવેશો એટલે જાણ્યો, શોધ્યો, પ્રતીત કરી, અંદરમાં એની શ્રદ્ધા કરી, આ જ માર્ગ છે, આ સિવાય બીજો માર્ગ નથી. તેને યથાયોગ્યપણે આરાધ્યો, ભૂમિકા અનુસાર એની આરાધના પણ ચાલુ કરીને આગળ વધ્યા. તેને યથાયોગ્યપણે આરાધી અવ્યાબાધ સુખરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. એ વિચારવાન પુરુષોનો છેવટે આ ફળ આવ્યું કે અવ્યાબાધ સુખ સ્વરૂપ એવું જે પોતાનું આત્મ સ્વરૂપ ગુરુદેવ એમ કહેતા, અનંત સુખની કાતળી છે. શું કે શેરડીમાં કહે ને કે ભાઈ આ મીઠા રસની ભરેલી કાતળી છે, ઉભો મનુષ્ય દે છે ને, અનંત સુખની કાતળી છે. એટલું સુખ, અનંતુ સુખ પ્રદેશે પ્રદેશે ઠાંસી ઠાંસીને ભર્યું છે એવા, અને જે સુખને કોઈ બાધા ન પહોંચાડી શકે, પોતે ઊંધો પડી ન ગમે એટલું દુઃખ ભોગવે, બીજો એ સુખને દુઃખમાં ફેરવવા કોઈ જગતમાં સમર્થ નથી, કોઈ પરમાણુ એ નહીં, કોઈ બીજો જીવ પણ નહીં, કોઈની પહોંચ નથી અંદરમાં. અંદર જે અનંત સુખનું ધામ છે ત્યાં કોઈની પહોંચ નથી. જેને પોતાના સ્વરૂપની શું પ્રતીત છે સમ્યક દર્શનમાં, અને વેદનથી જેને જાણ્યું છે એ પોતાના સુખધામને વિસરે તો એને દુઃખ થાય ને, એને સુખધામનું વિસ્મરણ નથી. કેમ કે એ તો અભેદ કિલ્લામાં બેઠો છે સુખના, એને કોઈ ભેદી અંદર આવી શકે એવું છે નહીં. જે થાય છે બધું બહાર, જે થાય છે બધું બહાર. મારા આનંદ સુખધામમાં કોઈ બાધા ન પહોંચાડી શકે. અવ્યાબાધ સુખરૂપ એવા આત્મામાં, આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ, એ સહજ શુદ્ધ સ્વભાવ છે, સહજ શુદ્ધ સ્વરૂપ છે, એવું જે પોતાનું પરમપદ છે, પરમાત્મા સ્વરૂપ છે, એમાં લીન થઈ ગયા સરવાળે. છેલ્લો દેહ તો એ યોગ્ય સિદ્ધાલયમાં બિરાજમાન થઈ ગયા. બીજો સંસારી જીવ અસાતાના ઉદયથી બહુ બીએ છે. પીડા કરે છે ને, કોઈ વાર અસહ્ય પીડા થાય, દુઃખ પીએ છે, એ પીડા છે, દુઃખકારક છે ને. એ જ્ઞાનીઓ છે, એને એની વીક નથી. આ એક જ્ઞાન દશાનો બહુ મોટો ફાયદો તો એ છે, એની હું કોઈની બીક નથી. કેમ કે કોઈ મને દુઃખ પહોંચાડે કેવી રીતે? કેવી રીતે મને દુઃખ પહોંચાડી શકે? જે સુખથી હું ભરેલું તત્વ છું, ત્યાં કોઈની પહોંચ નથી, બાધા કરી શકે એવું નથી. મને પણ દુઃખ પહોંચાડે પરમાણુના ફેરફાર, પરમાણુમાં એટલે જ્ઞાનીને પણ અસાત આવે. એ અસાત આવે ત્યારે જ્ઞાની કેવો અનુભવ કરે એ બહુ સરસ વાત કરી છે. આ ચાર લીટીમાં આ વાત બહુ સરસ કરી છે. એમને જેવી અભિપ્રાયની તૈયારી છે અને અભિપ્રાય સાથે એમને પુરુષાર્થની કેવી તૈયારી છે, સાતા અસાતાના ઉદય અને અનુભવને પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્પુરુષોને. એમણે તો ઊંડા ઉતરીને નક્કી કર્યું એનું કારણ શું, આ કેમ સાતા અસાતા શરીરની થાય છે? તો કે દેહાત્મ બુદ્ધિ એમણે ગોતી અને દેહાત્મ બુદ્ધિને ટાળી, દેહાત્મ બુદ્ધિને પોતે સમજ્યા પોતાના અવલોકનથી અનુભવથી અને દેહાત્મ બુદ્ધિથી છૂટ્યા. એવા પુરુષોને એવી વિલક્ષણ જુદી જ પ્રકારની, વિલક્ષણ એટલે સાવ જુદી જ જાતની સ્વ આનંદ આશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી, આનંદ સાથેની આશ્ચર્યકારી વૃત્તિ થાય. કે સાતા કરતા અસાતાનો ઉદય પ્રાપ્ત થઈએ, સાતા કરતા અસાતાનો ઉદય સંપ્રાપ્ત થઈએ અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થઈએ, તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, એકદમ અંદર એલર્ટ થઈ જાય. આ બાજુ ખબર પડે કે દેહ છૂટવાનો કાળ છે, ઉપયોગમાં ખ્યાલ આવી જાય ફેરફાર થાય એટલે સીધા વેદનને પકડીને બેસી જાય. જે થવું હોય પરમાણુમાં થાવ, વિશેષપણે તેમનો પુરુષાર્થ જાગૃત હતો, ઉલ્લસિત પામતું, ઉછાળો આવે એ વખતે. બેનથી બહુ સરસ વાત કરતા, એમને ચેસ્ટ પેઇન થતો ને, ગેસ એટલો થતો. ડાક્ટરો હાર્ટનું સમજતા હતા પણ હાર્ટનું નહોતું. આપણે છેલ્લે ટ્રીટમેન્ટમાં હતા એટલે બધો ખ્યાલ છે. પણ એ બપોરે એક દોઢ થેપલું ખાધું હોય છાશ અને ખાય, સાંજે 5 વાગે એટલે પછી ન હોય. એમને હોજરી બહુ વીક થઈ ગઈ, સંકોચાઈ ગયેલી એટલે પચે નહીં. પછી એમાંથી એસિડિટીને વધુ ઉત્પન્ન થાય, પિત ચડે અને બધું દબાણ આવે છાતી ઉપર ને એમાં હાર્ટ ઉપર પણ દબાણ આવે. કાર્ડિયોગ્રામ કાઢે તો એમ લાગે કે હાર્ટ એટેક આવ્યો છે. તીવ્ર પેઇન થાય, શું કે અમારી પરિણતિ સ્વરૂપમાં દોડવા માંડે છે. આ બાજુ અસાતાનો ઉદય જોરથી આવે અને આ બાજુ દોડ લગાવવાની સ્વરૂપમાં જોરથી, શું ઉલ્લાસ પામતું. એવી ટેકનિક છે પુરુષાર્થને. દેહથી છૂટો અને તે સમય અધિકપણે કલ્યાણકારી જણાતો, આ એક જ્ઞાનીની વિલક્ષણ પ્રવૃત્તિ છે જગતના બધા જીવો જ્યાં મુંજાઈ જાય ત્યાં સાથ સુખશાંત ગુમાવી બેસે. ધ્યાત્મ બુદ્ધિને લઈને બેસુદ્ધ થઈ જાય અસત અને વેદનમાં, અને જ્ઞાની વખતે પુરુષાર્થમાં આવી જાય. પ્રેક્ટિસ ઘણી હોય છે, સતત વેદન થી ભિન્ન પડ્યા એટલે દેહ નો ઉપયોગ ગયો. જ્ઞાન અંદર અંતર્મુખ થઈને જુદું કામ કરે, ઉદય ઉદય નું જે કામ કરતો હોય ભલે કરે, પછી મારે કઈ લેવા દેવા, એ પોતાના સ્વરૂપ સંવેદનમાં ઊંડા 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 ઉતરી જાય. ભલે પછી ઉદય જેનું તોફાન કરવું હોય એટલું શરીરમાં કરે, પરમાણુ. હવે એને પ્રતિકૂળતા કેવી કે એને અનુકૂળતા કેવી, શું કેવું એ કયો. પુરુષાર્થ વધારે ઉત્પન્ન થાય એવા પ્રકારના ઉદયને પ્રતિકૂળતા ગણવી કે અનુકૂળતા ગણવી, શું ગણવું કયો. હમણાં કલકત્તામાં ચર્ચા થઈ હતી, આખી જિંદગી એટલે છેલ્લા પંદર સત્તર અઢાર વર્ષ બધું પ્રતિકૂળ ચાલે, બધું પ્રતિકૂળ ચાલે. દુખી એ વખતે તો બહુ થાય, પ્રતિકૂળતા એટલે માણસને દુઃખ જ થાય, ઘણી પ્રતિકૂળતા. એમાં આ લઈને ચડી ગયા, આલાને ચીડ્યા પછી એને એમ થયું પ્રતિકૂળતાઓ તો કઈ ઓછી નથી થઈ, પણ હવે એમ હિંમત આવી ગઈ કે હવે આ પ્રતિકૂળતાઓ આપણને દુઃખી નહીં કરી શકે, અને જો આ પ્રતિકૂળતા ન આવી જાય તો આ લાઈન જડી ન હોત. માટે આ લાઈન મળી ગઈ, આ માર્ગ આવો છે અને આ જ કરવા જેવું છે એવું જે નિશ્ચય થઈ ગયો, એટલે એમ થયું કે પ્રતિકૂળતા ન આવી હોત ને તો અનુકૂળતાના રસમાં ગળા બૂડ હોત, અને આવો અમૂલ્ય મનુષ્ય ભાવમાં આ વસ્તુ ચુકાઈ ગઈ હોત. હવે અનુકૂળતાઓ થાય કે પ્રતિકૂળતાઓ થાય, આ વસ્તુ આ લાઈન મૂકવી નથી. માટે એ પ્રતિકૂળતા આવી એવી એને પ્રતિકૂળતા ન ગણવી, ઉપકારી ગણવી. એટલે આમાં શું છે કે અનુકૂળતા ને પ્રતિકૂળતા એ જીવનો મિસકોન્સેપ્ટ છે. જેનાથી જેના નિમિત્તે આ બાજુ લાઈ મળી ગયા એને પ્રતિકૂળતા શું ગણવી, એ ન થયું હોત તો આ બાજુ વળત નહીં એમ લાગે, સામું ને એને અનુકૂળતા નહીં. એટલે કે જે જીવ્યું બહુ જ સારું છે, એ ત્યાં નો હોત, આ વાત સાંભળવા કોઈ તૈયાર ન થાય એવું જગતના જીવનની પરિસ્થિતિ હોય. સંસારની રુચિ આડે જીવને મોક્ષની રુચિ, આત્મકલ્યાણની રુચિ એનો વિરોધ થઈ જાય છે, નિષેધ થઈ જાય છે, અણગમો થઈ જાય. અને અશાતાથી આખું જગત ગભરાય. નાની કે છે કે આ અધિક કલ્યાણ કરવાનો અમારો સમય છે, એટલે શાસ્ત્રોમાં દેહ ત્યાગના પ્રસંગને મૃત્યુ મહોત્સવ, શું કીધો? મૃત્યુનો મહોત્સવ, ઉત્સવ નહી, મહાઉત્સવ, મહોત્સવ. આથી તો વધારે કઈ ખરાબી થવાની નથી. એટલે જેટલી ખરાબી એટલો ઉત્સવ, જેટલો ખરાબી એટલો ઉત્સવ, અને દેહ છૂટે એટલે મહોત્સવ. ઠીક, એવો બધો અલૌકિક પ્રકાર છે. બધો લૌકિક થી જુદો જ એવો કોઈ અલૌકિક પ્રકાર છે. પછી એક સ્પષ્ટીકરણ એટલા માટે આપ્યું છે કે જ્ઞાનીઓ પણ કપાતાનો ઉપચાર કરતા જોવામાં આવે છે. ક્યાં શું છો? થતા હોય તો જ્ઞાનીને ભલે પોતાના શરીર ઉપર મહત્વ ન હોય, પણ એથી કે બીજાને એના પ્રત્યે મહત્વ નથી એવું તો કઈ નથી. એના કુટુંબીઓ હોય, બીજામાં મુકશો હોય, એ ઉપચાર કર્યા વગર કરવો જ જોઈએ. આમાં ચાલે જ નહીં. અને કોઈ તીવ્ર ઉદય એવો હોય તો પરિણામનો બેલેન્સ માટે કઈ ઉપચાર કરવાનો વિકલ્પ આવે, પછી થાય ન થાય બીજી વાત છે, પણ પરિણામને બેલેન્સ રાખવા પડતું અતિ તીવ્ર ઉદય આવે તો એ પણ એક કારણ વિશેષનો એક ભાગ છે. શું એવી સ્થિતિમાં વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય, વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય એટલે શું? કે એવું ગ્રહણ ન કરે કે જેથી વ્યવહાર દ્રષ્ટિએ પણ ન ગ્રહણ કરવા યોગ્ય ગ્રહણ કરે. કેમકે અભક્ષ્યાદી, કેમકે ઔષધની અંદર કેટલાક ઔષધો અભક્ષ હોય છે. કે ભાઈ ફલાણા પ્રાણીને મારી નાખે, પછી એના લોહીમાંથી આ બનાવો, એના લીવરમાંથી આમ બનાવો. શું? જેમ કે આ માછલીનું તેલ છે, કોડ લીવર ઓઇલ છે, એ માછલીને માથે તેલ કાઢે. શું? એ બધું એ કોઈ સંજોગોમાં ન લઈએ. વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધ આદિ આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરતા. કઈ મર્યાદામાં? આત્માની મર્યાદામાં. આત્માની એટલે આત્માના પરિણામની મર્યાદામાં. આત્માના સ્વભાવથી ચ્યુત ન થાય એવા પ્રકારે તન્મય થઈને, એકાકાર થઈને, દેહાત્મ બુદ્ધિ એ નહી, આત્માની મર્યાદામાં રહીને, આત્મ પરિણામમાં રહીને, આત્મ પરિણામમાં રહેવાની મર્યાદામાં રહીને ગ્રહણ કરતા. પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધિ રૂપે ઉપાસતા. એ વખતે પણ એ પોતાના પરિણામમાં ઉપશમ એટલે શાંતિ રહે, અને અશાતા બાજુના પરિણામનો રસ છે એ શાંત થઈ જાય. એ જ પ્રકારના પુરુષાર્થને ઉત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસે. સાચી ઔષધિ ઓલી બહારની ઔષધિ તે સાચી ઔષધિ નહીં. કેમ કે એ ખબર છે કે ઉદય પૂરો થશે ત્યારે જ આ સાધા મટવાની છે. ત્યાં સુધી અસાતા નહીં મટે, વગર ઉપચાર કરે પણ મટી જાય, અને ઉદય ચાલુ રહે તો ઉપચાર કરે તો પણ ન મટે, તો ન જ મટે. પોતાને ખબર હોય કે આ ગઈ વખતે આ ઉપચારથી મટ્યું તો આ વખતે નથી મટતું. કેમ નથી મટતું? ઉદય ચાલુ છે, ઉદયની સ્થિતિ લંબાણી છે, બસ પતી ગયું. અશાંતિનું કારણ નથી. એટલે ભય, આકુળતા, ક્લેશ એ પ્રકારમાં એ આવતા નથી. સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા એટલે પોતાના પુરુષાર્થની ઉપાસનામાં પોતાને આત્મસમાધિ અને આત્મશાંતિ રહે એ તેને પોતાના પુરુષાર્થમાં એ વર્તે, અને વ્યવહાર દ્રષ્ટિએ ગ્રહણ કરવા યોગ્ય હોય તે લે, ન ગ્રહણ કરવા યોગ્ય હોય તે ન લીએ, એ પણ કારણ વિશેષને અનુસરીને, બાહ્ય પરિસ્થિતિ જોઈને, નહીતર એ પોતાનો પ્રયોગ કર્યા કરે, બીજા દબાણ કરે તો ઠીક ભાઈ, કે મને તમારું મને મારો પ્રયોગ થપાવે છે, એમાં કાંઈ જરૂર નથી કે આમ કરવું તેમ કરવું, કોઈ જરૂર નથી. હવે એ જે પુરુષાર્થ છે ભેદ જ્ઞાનનો, એ ભેદ જ્ઞાનનો ચિતાર પછીના એક પેરેગ્રાફમાં, 10 લીટીનો આખો એક જ પેરેગ્રાફ છે, એક જ વાક્ય છે 10 લીટીનું, પણ ભેદ જ્ઞાનનો પ્રયોગની પદ્ધતિ શું છે એ પદ્ધતિ એમણે આ જગ્યાએ લખી છે. અંદરમાં ભેદ જ્ઞાન હોય, ચાલતું હોય, વર્તતું હોય, એ જ આ વાત કરી શકે. આ પુસ્તકમાંથી આવડી જાય એવો વિષય નથી કે કોઈ શીખીને લખે કે શીખીને બોલે એવો વિષય નથી. કેમ? આખી પ્રયોગશૈલી જ છે આમાં, વ્યાખ્યા નથી કરી, પ્રયોગશૈલી જ છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કારણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને. કેવી દ્રષ્ટિ સાધ્ય કરી? દ્રષ્ટિ એટલે અહીંયા દ્રષ્ટિકોણ, ઉપયોગ લક્ષણે સનાતન એટલે અનાદિ અનંત. સનાતનનો શું થાય છે? ત્રિકાળ, ત્રણેય કાળે સ્ફુરાયમાન થઈ રહ્યો છે આત્મા. બધાને હું કેમ કે ઉપયોગ કોને નથી? કયા જીવને ઉપયોગ નથી? બધા આત્માનો ઉપયોગ છે. જ્ઞાનની જે અનંત શક્તિ છે એમાંથી જ્ઞાનનો વ્યાપાર થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. અને એવી રીતે થાય છે કે જીવ એને પકડી શકે, ગ્રહણ કરી શકે, એટલે સ્ફુરાયમાન થાય છે. આત્મા જ્ઞાનોપયોગ દ્વારા સ્ફુરાયમાન થાય છે. પ્રતિ સમય ઉપયોગ ઉઠે છે, અંદરથી ઉપયોગ અંદરથી આવે છે. કેમ કે જ્ઞાનનું સામર્થ્ય પણ પાર વિનાનું છે અંદર. એક ન્યાય એમ કહી શકાય કે અંદર જ્ઞાન સમાતું નથી એટલે પ્રદેશે પ્રદેશેથી ઉભરાઈને બહાર આવે છે, ઉભરાઈ ઉભરાઈને બહાર આવે છે. જ્ઞાન એટલું બધું અંદર ભર્યું છે કે એને તમે બહાર આવતું રોકી શકો નહીં. તમારા દરેક પ્રદેશેથી જ્ઞાનની સ્ફૂર્ણા થયા જ કરે, જ્ઞાનની સ્ફૂર્ણા થયા જ કરે. ત્રણે કાળે પાછું એમ નહીં, એક સમય માટે બંધ ન રહીએ અને કેટલો કાળ કે અનાદિ અનંત હિસાબ વગરનો કાળ નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે તો અંદર હશે કેટલું. એ નીકળતું જ્ઞાન આત્માના પ્રદેશે પ્રદેશેથી બહાર આવતું જ્ઞાન અંદરમાં કેટલું જ્ઞાન ભર્યું છે એને પકડી લે છે. અંદરમાં કેટલું બેહદ પરિપૂર્ણ કેટલું ભર્યું છે પછી બહાર નીકળતું જ્ઞાન અંદરના ને પકડી લે છે. આમાં આટલું બધું ભર્યું છે, બીજું કોઈ જ્ઞાન પકડતું નથી, પોતાનું જ જ્ઞાન. આમાં કીધું ને છ પદ નો પત્ર હતો, છ પદ નો પત્ર હમણાં વાંચ્યો ને ત્યાં, એમાંથી કેવળ જ્ઞાનની વાત તો કેવળ જ્ઞાન થાય ત્યારે, પણ જે અલ્પ જ્ઞાન સાધક દશામાં સમ્યક પ્રકારે અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપને સર્વજ્ઞ સ્વભાવને અવલંબીને પ્રગટ થયું એ જે અલ્પજ્ઞપણું છે ચોથા ગુણસ્થાને, એણે અંદરમાં રહેલા અનંત સ્વભાવને અનંત સામર્થ્યને વિષય કરી લીધું કે જેની કોઈ હદ નથી એને માપી લીધું, એને માપ્યું ને એટલે એને પ્રમાણ જ્ઞાન કીધું. તો એ બેહદને માપનારું એને અલ્પ કેવું કેવી રીતે પ્રશ્ન ઉઠાવ્યો હતો. આપણે કોઈ વાસણ હોય એમાં પ્રવાહી ભરીએ છીએ તો વાસણ મોટું કે પ્રવાહી, દેખીતી વાત છે વાસણ મોટું. એક લીટર દૂધની તપેલી હોય એમાં આપણે લીટર દૂધ નાખીએ અને તો કાંઠે થોડું બારીએ તો વાસણ મોટું જ ગણાય ને. બે લીટરની હોય તો અડધી તપેલી ભરાય, ચાર લીટરની હોય તો પાંચ તપેલી ભરાય, પણ અંદરના કરતાં તો વાસણ મોટું ને. એમ જે જ્ઞાનમાં બેહદ પરિપૂર્ણ સ્વરૂપ ગ્રહણ થઈ ગયું એ વાસણ મોટું નહીં, તો એમાં બધું હમાઈ ગયું. એને અલ્પજ્ઞ કેવી રીતે કહેવું એમને? એટલે તત્વાર સૂત્રની અંદર સૂત્રજીમાં એક સૂત્ર છે ઉમાસ્વામી મહારાજનો, કે જેટલો કેવળ જ્ઞાનનો વિષય છે એટલો જ મતિસૂત જ્ઞાનનો વિષય છે. ત્રણ કાળ ત્રણ લોક કેવળ જ્ઞાનનો વિષય છે તો કેટલો જ મતિ જ્ઞાનનો વિષય. તો કે કેમ કે મતિ જ્ઞાનમાં સદ્રેક સ્વીકાર્યા જ નહીં તો કેવળ જ્ઞાનમાં ક્યાં હાથમાં આવવાનું છે? મતિ જ્ઞાને જો સદ્રેવને જાણ્યા તો કેવળ જ્ઞાન થોડું હાથમાં જાણે છે, કીધું બે હરખું જાય ને ન જાય ને, ફેર તો પ્રત્યક્ષ પરોક્ષ નો રહ્યો. એક ન્યાય એ જ્ઞાન પણ પ્રશંસા કરે છે જ્ઞાનીઓએ, એનું કારણ એ છે કે એનું સામર્થ્ય પણ બેહદ છે. કેટલું મોટી શ્રુત પ્રમાણ જ્ઞાનનું સામર્થ્ય પણ બેહદ છે, અમાપ. આકાશ કેટલું મોટું કે જેનો કોઈ ક્ષેત્રનો હદ નથી, એટલું તો કે જ્ઞાન તો કઈથી મોટું, કેમ કે એનું માપ એને કહી દીધું કે આ બેહદ મોટું છે. એવો જે આત્મા એ ઉપયોગ લક્ષણે ત્રણેય કાળ સ્ફુરાયમાન થઈ ગયો છે, ઉપયોગ લક્ષણે ત્રણેય કાળ સ્ફુરાયમાન થઈ જ રહ્યો છે. ફક્ત એક દ્રષ્ટિકોણ સાધ્ય કરવાનો કે આ શરીર વાળો એ નથી, પ્રારબ્ધ વાળો એ નથી, અને તેજસ શરીરે પણ એને નથી. પરમાણુ છે સર્વથા ભિન્ન છે, પછી દેહના પરમાણુ હોય, તેજસના પરમાણુ હોય, કાર્બનના પરમાણુ હોય, સંપૂર્ણપણે એનાથી ભિન્ન છે. એવી રીતે નાન લક્ષણથી ભિન્ન પાડવો, એનાથી આમ અનુમાન કરીને વિચાર કરીને ભેદ ભિન્ન પાડવો એમ નહીં. ચાલતું જે જ્ઞાન છે એમાં જે વેદનભૂત લક્ષણ છે કે જેનાથી જ્ઞાનની સત્તા વેદાય છે, જ્ઞાનની હૈયાતી જીવને પોતાને માલુમ પડે છે કે આ હું જ્ઞાન સ્વરૂપે છું, આ હું જ્ઞાન સ્વરૂપે છું, એવી દ્રષ્ટિ સાધ્ય કરીને તે ચૈતન્યાત્મક સ્વભાવ જો એ આ પરિણમનનો વિષય થયો. પોતાના આત્માને દેહથી, કાર્મણથી અને તેજસ શરીરથી ભિન્ન અવલોકવો એ પરિણમનનો વિષય થયો, માત્ર વાતનો વિષય નથી. એવું પરિણમન જેને ચાલે છે તેને તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવ વાળો માલુમ પડે છે. કેવો છે? નિરંતર જ્ઞાન વેદનને વેદતો, જ્ઞાન વેદનને પ્રાપ્ત કરતો, જ્ઞાન વેદનને ઉપજતો અને જ્ઞાન વેદનથી જ્ઞાન વેદનમાં રમતો, એવો નિરંતર ચૈતન્યાત્મક સ્વભાવ વેદન વાળો હોવાથી જ્યાં સુધી સંપૂર્ણ અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી, જ્યાં સુધી મોક્ષ દશા એ અબંધ દશાથી સંપૂર્ણ અબંધ દશા તેને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, એટલે શું કે છદ્મસ્ત હશે ને તો જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, અજ્ઞાની અસાતા અસાતામાં પૂરેપૂરો ડૂબી જાય છે. જ્ઞાનીને જેટલી પુરુષાર્થની કચાશ છે એટલું જોડાણ છે, તે પણ તન્મય થઈને નહીં, ઉપર છલ્લું પણ એટલું જોડાણ છે. એટલે જ્યાં સુધી અબંધ દશાને પ્રાપ્ત ન થાય, સંપૂર્ણ અબંધ દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા સાતાનો અનુભવ વિદ્યા વિના રહેવાનો નથી. ત્યાં સુધી જે કાંઈ સાતા સાતા શરીરમાં થવાની શું એને વિદ્યા વિના રહેવાનો નથી. એટલે કે કોઈન છે તો ઉપયોગ ત્યાં જવાનો જવાનો ને જવાનો કોઈ એમ કે અસત આવે એટલે હું અહીંયા ઉપયોગ ન રાખું નહીં ચાલે તાર અસતાનો ઉપયોગ આવ્યો ઉપયોગ જોડાવાનો ભીન ન પીડ્યો તો દુઃખ થવાનું થવાનું ને થવાનું એવી વસ્તુ સ્થિતિ છે એવી વસ્તુ સ્થિતિ છે કે સંપૂર્ણ અબંધ દશા હોય એમાં કઈ વાંધો નથી. થોડીક પણ સંબંધ વાળી દશા છે ત્યાં ઉપયોગ સંબંધ મત દેહનો સંબંધ નો અનુભવ કરશે. દેહના સંબંધે અસાતાનો અનુભવ કરશે કર્યા વિના નહીં રહે એવો નિશ્ચય કરવો. એવો નિશ્ચય કરવો અને એવો નિશ્ચય કરીને એ નિશ્ચય કરવાનું તાત્પર્ય શું? આમ વસ્તુ સ્થિતિ છે એમ જાણ્યું, પક્કું જાણ્યું, નક્કી જાણ્યું કે આમ થાય જ, તેનું તાત્પર્ય શું? કે હવે એવો ઉપયોગ ન થાય એવા ભેદ જ્ઞાનના પ્રયોગમાં લાગી જાવું. કોઈ જાણ્યું, બરાબર જાણ્યું, નેત્રી જાણવાનો કોઈ અર્થ નથી. શાસ્ત્ર વાંચીને શું કહે? અજ્ઞાની ને તન્મય થઈને જોડાણો, અજ્ઞાની ને ઓછું જોડાણો, ખબર છે એ વાત ને એમ બી. તો તારે શું કરવાનું છે કે તારે અત્યારથી કેવી રીતે દેહથી ભિન્ન પડવું, ભિન્ન અનુભવ કરવો, એના કામે લાગી જવું જોઈએ. પ્રેક્ટિસ કરી હશે તો અસાતાના ઉદય વખતે જાગૃતિ આવશે, નહીં તો ઘૂસી જઈશું ઉદયમાં તો, અને એ દુઃખનો અનુભવ તો છૂટી શકીશ નહીં. લાખ તારી ઈચ્છા હશે કે આ દુઃખ મારે ભોગવવું નથી, ઉપયોગ ત્યાં ત્યાં તારો વળગ્યો રહેશે, ઉપયોગ ત્યાં ને ત્યાં વળગી જશે. એટલે એવો નિશ્ચય કરીને જે શુભાશુભ પરિણામ ધારાની પ્રણતિ વડે તે સાતા સાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે જ ઉદાસીન થઈ જવું. અંદરમાં જે શુભાશુભ રાગથી જોડાણ થાય છે એને હારે વિજ્ઞાન કરે એમ કહે છે. શરીરની અસાતાથી તારે છૂટવું હોય તો એ અસાતા જે પરિણામ દ્વારા કરે છે એ પરિણામથી જુદા પણ પછી દેહથી છૂટા પણ વાપરે છે. સમયસરની 181-182 ગાથા છે ને, ઉપયોગ ઉપયોગમાં નહીં ઉપયોગ ક્રોધાદિમાં એ વાત કરે છે. રાગથી ભિન્ન પડ, રાગથી ભિન્ન પડ, દેહથી ભિન્ન ભિન્નતા થઈ જશે. કેમ કે રાગ જ સંબંધ કરે છે દેહ સાથે, વચ્ચેનો પુલ તોડી નાખે દેહ દેહમાં આત્મા આત્મામાં વચ્ચેના રાગને તો તોડી નાખે. એ પ્રયોગ કરાવે છે ત્યાં સુધી રાખે, એ જરા લાંબુ છે પણ વાત ત્યાં આવીને ઊભી છે કે વર્તમાન વર્તતા વિભાવથી ભેદ જ્ઞાન કરશું. ભિન્ન અવલોકન કરો, જ્ઞાન ની સત્તામાં રાગ નથી ને રાગ ની સત્તામાં જ્ઞાન નથી. જો અત્યારે એમ જ છે, અજ્ઞાન દશામાં બે એક નથી થતા, અભ્યાસ થી ખોટો અનુભવ છે. એટલે જ્ઞાન જ્ઞાન જ રહે છે ને જ્ઞાન રાગ રાગ જ રહે છે. જે પાંચ ઇન્દ્રિયો માંથી ને છઠ્ઠા મન થી જેનો ઉપયોગ ચાલતો હોય એટલો જ ખ્યાલ આવે છે. ખ્યાલ એટલો જ આવે છે, બાકી પરિણમન તો સર્વ પ્રદેશ છે જ્ઞાન નો. કોઈ પ્રદેશ ખાલી નથી જ્યાં જ્ઞાન નું વેદન ન થતું હોય. પણ ભિન્ન જ્ઞાન, એકલું જ્ઞાન, માત્ર જ્ઞાન અંદર માં જો ગ્રહણ થાય તો સમજાય, એનું સ્ફુરાયમાન ગણું તો સમજાય, નહીત્ર સમજાય નહીં. ફળી ગયેલું જ્ઞાન તો રાગ ની સાથે ચોંટી ગયું છે, એમાં કઈ સમજાય એવું નથી. એમ છે વિશેષ.